લોહિયાનો આઠમો વચનામૃત સંવત 1877ના માક્ષર સુધી પાંચમીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને દોરો ફેટો મસ્તકે બાંધ્યો હતો અને દોરી છીટની ડગલી પહેરી હતી અને દોરો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. જે ભોરો હોય તેને તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ જે ડાયો હોય તે સંતનો અવગુણ કેમ તેને સંતનો અવગુણ કેમ આવે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ડાયો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો અને તેની ઉપર પોતે અતિ દોષ બુદ્ધિ રાખીને દ્રેષ્ય સહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખલો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે, અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટારે નહીં અને બીજા સંતમાં કંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે, તેને મૂર્ખ કહીએ. ત્યાર પછી શ્રીજી મહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા અને પોતે ઉત્તર કરવા લાગ્યા. તેમાં પ્રથમ તો પોતે એમ પ્રશ્ન પૂછ્યો છે, કામ ક્રોધ અને લોભ આદિ શત્રુને જે વેગ, તેનું જે તીવ્રપણું અને મંદપણું, તે બર યૌવન અને વૃદ્ધ તેણે કરીને છે, તેણે કરીને છે કેવી રીતે? તો બાળપણમાં મંદ વેગ હોય અને યૌવન અવસ્થામાં તીવ્ર વેગ હોય અને વળી પાછું વૃદ્ધપણામાં મંદપણું થાય, એમ કામાદિકનું તીવ્ર મંદપણું છે તે તો જણાય છે, પણ વિચારે કરીને એનું મંદપણું છે કે નહીં? ત્યારે તેનો ઉત્તર પોતે જ કર્યો છે, વિચારે કરીને પણ કામાદિકનું મંદપણું છે. તે વિચાર કેમ કરે? તો બાળક અવસ્થામાં મંદપણું છે અને યૌવન અવસ્થામાં તીવ્રપણું છે અને વૃદ્ધ અવસ્થામાં પાછું મંદપણું છે, તે તો આહારે કરીને છે. જે બાળ અવસ્થાને વિશે પણ આહાર થોડો છે માટે કામ પણ ઓછો છે અને વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો હોય એટલે કામ પણ ઓછો હોય અને યૌવન અવસ્થામાં આહારની વૃદ્ધિ હોય એટલે કામની પણ વૃદ્ધિ હોય, તે માટે જો યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે અને દેહે કરીને શીત ઉષ્ણ વરસાદ ભૂખ તેનું જાણી જાણીને સહન કરે એવો જે વિચાર રાખે અને મોટા સાધુનો સમાગમ રાખે તો તેને યૌવન અવસ્થામાં પણ કામ મંદ પડી જાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જીવને નાના પ્રકારના વ્યસન પડે છે, કોઈકને ભાંગ્યનું અફીણનું દારૂનું ગાંજાનું ઇત્યાદિ અનેક પ્રકારના પડે છે, તે વ્યસન ક્રિયામણ છે કે પ્રારબ્ધ કરીને છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, એ વ્યસન તો કર્યા થાય છે, પ્રારબ્ધ કરીને નથી. માટે જો એ વ્યસનને ટાળ્યાનો શ્રદ્ધા સહિત આગ્રહ કરે અને સુરવીરપણું હોય તો તે ટરી જાય, પણ શ્રદ્ધા ન હોય અને ફોસી હોય તેથી એ સ્વભાવ ટરે નહીં. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેટલાક બાળકને તો વૃદ્ધના સરખી પ્રકૃતિ હોય છે અને કેટલાકને તો અતિ ચંચળ પ્રકૃતિ હોય છે, તે સંગે કરીને થાય છે કે ના એ જીવમાં જ એવી પ્રકૃતિ રહી છે? ત્યારે તેનો પણ ઉત્તર પોતે કર્યો છે, બહુધા તો સંગે કરીને જ સારી નરસી પ્રકૃતિ થાય છે અને કેટલાકને પૂર્વકર્મ અનુસારે પણ થાય છે. પછી કપિલાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ,
પૂર્વનો સ્વભાવ હોય તે કેમ જાણવો અને હમણાંનો સ્વભાવ હોય તે કેમ જાણવો? ત્યારે શ્રીજી મહારાજે તેનો ઉત્તર કર્યો છે, જે સ્વભાવ હમણાંનો હોય તે જો રૂડા સંતને સંગે રહીને થોડોક તેને ટાર્યાનો ઉપાય કરે તો ટરી જાય, જેમ વંડી ઉપર તૃણ ઉગ્યા હોય તે પાંચ દાડા મેઘ ન વરસે તો સુકાઈ જાય, તેમ હમણાંનો જે સ્વભાવ તે તો થોડાક દિવસમાં ટરી જાય છે, અને જે પૂર્વનો સ્વભાવ હોય તેને ટાર્યાનો તો અતિ દાખલો કરે ત્યારે માંડ માંડ ટરે, જેમ ધરતીમાં ધરોનો છોડ હોય અથવા બોરડીના ઝાડ હોય તેને તો ખેડૂત અગ્નિ લગાડીને બારે તો પણ પાછા ફૂટી આવે, અને જો કોદારી લઈને મૂળમાંથી ખોદી નાખે તો જાય, તેમ જે પૂર્વનો સ્વભાવ હોય તેને રૂડાસંતના સમાગમમાં રહીને અતિ પ્રયાસે કરીને ટારે તો માંડ માંડ ટરે. અને ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેની ઇન્દ્રિયો ચંચળ હોય તે ચંચળતાને ટાર્યાનો પૃથક પૃથક કયા ઉપાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટાર્યાનો એ ઉપાય છે જે નાસિકાગ્ર દ્રષ્ટિ રાખે અને આડું અવરું જુએ નહીં, ભણવું હોય તો ભણ્યા કરે તથા ભજન સ્મરણ કર્યા કરે, અને એમ કરતાં સ્ત્રી આદિક દેખાઈ જાય અને અયોગ્ય ઘાટ ન થયો હોય તો પણ નેત્રને ઉગાડા રાખીને મેષોન્મેષ રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે ભરે અને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પર્યંત જોઈ રહે, ત્યારે તેની દ્રષ્ટિ ચંચળ હોય તો પણ વશ થઈ જાય છે, અને નાસિકા ઇન્દ્રિય છે તે કોઈનું શરીર અથવા મુખ કે વસ્ત્ર તે ગંધાતું હોય તેનો ગંધ લે ત્યારે તે ન ગમે, ત્યારે તેનો એમ વિચાર કરે છે, મારો દેહ પણ ઉપરથી સારો છે પણ માય તો રુધિર માંસ હાડકાં છે તથા પેટમાં મર મૂત્ર આંતરડા છે, એમ વિચારે તો નાસિકાની ચંચળતા ટરે અને કાનની ચંચળતા એમ ટરે છે, કોઈ રમૂજ થતી હોય તો હોય અથવા ભવાઈ થતી હોય તો તેને સાંભળ્યામાં હેત થાય અને ભગવાનની કથા કીર્તન સાંભળ્યામાં નિંદ્રા આવે, ત્યારે ઊભા થવું અને નિંદ્રા આરસને ટાળવું અને ભગવાનની કથા સાંભળ્યામાં શ્રદ્ધા રાખવી અને હેત રાખવું તો કાન જીતાય અને ત્વચા ઇન્દ્રિયને એમ જીતે છે, જાણી જાણીને ટાઢ તડકો વરસાદ તેને ખમવા અને ગોદડી હોય તે ઓસી કે મૂકી રાખવી અને સારી પેઠે ટાઢવાય ત્યારે ઓઢવી તથા જ્યાં ત્યાં પડી રહેવું, એમ કરીને ત્વચાને બારી નાખે, એમ કરે તો ત્વચા ઇન્દ્રિયની ચંચળતા ટરે અને હાથની ચંચળતા એમ ટરે છે, જ્યારે હાથ નવરા હોય ત્યારે હાથમાં મારા રાખીને શ્વાસ ઉચ્છ્વાસ ભગવાનનું નામ લઈને તે મારા ફેરવવી, પણ ઉતાવળી લહેર કે મારા ન ફેરવવી, અને કેટલાક એમ કહે છે જે મને કરીને તો નામ વધુ લેવાય, એ વાત ખોટી છે, જેટલા જીભે લેવાય તેટલા જ મને કરીને લેવાય છે, એમ કરે તો હાથની ચંચળતા ટરે અને પગ ચંચળ હોય તો આસન જીતવું તો પગ જીતાય, અને શિષ્ય ચંચળ હોય તો જેમ ઝીણી ખસ હોય કે રાતી દાદર હોય તેને ખંજોરીએ તો લોહી નીકળે ત્યાં સુધી ખરજ ટરે નહીં, અને જો ન ખંજોરીએ તો તે એમ ને એમ બરી જાય, તેમ શિષ્ય ઇન્દ્રિયમાં ચર આવે તો પણ તેને હાથે કરીને અડે જ નહીં, અને જો શિષ્યમાં વાયુ ભરાતો હોય તો આહાર થોડો કરે અને ઉપવાસ કર્યા કરે અને દેહને બરહીન કરી નાખે તો શિષ્ય જીતાય, અને જીવવા ઇન્દ્રિયને જીતવી હોય તો જે વસ્તુ જીભને ગમતી હોય તે વસ્તુ ન આપવી અને આહારયુક્ત કરવો તો જીવવાની ચંચળતા ટરે અને વાણીની ચંચળતા હોય તો એમ ટરે. જે મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય તે વચમાં પોતે ડાપણ કરીને બોલવું નહીં, અને જો વચમાં બોલાઈ જાય તો 25 મારા ફેરવવી તો વાણીની ચંચળતા ટરી જાય. અને વરીસીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એ સર્વે ઇન્દ્રિયો છે તેમાંથી એકને પરિપક્વ જીતે તો સર્વે ઇન્દ્રિયો જીતાય એવી કઈ ઇન્દ્રિયો છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, એક જીવવાને પરિપક્વ જીતે તો બીજી સર્વે ઇન્દ્રિયો જીતાય છે. ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે પુરુષને અંતરમાં કામ વ્યાપ્યો હોય તેને બહારથી કેમ જાણીએ જે એને કામ વ્યાપ્યો છે? અને એનું જે અંગ તે તો વસ્ત્રમાં ઢાંક્યું હોય છે. ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, જેને કામ વ્યાપે તેની નેત્ર આદિક જે સર્વે ઇન્દ્રિયો તે ચંચળ થાય ત્યારે જાણવું જે એ કામ વ્યાકુળ થયો છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું તે કયા વિચારે કરીને થાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, જે ચંચળ હોય તે એમ વિચારે છે, હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું અને આકાશની પેઠે સ્થિર છું, એવે વિચારે કરીને ઉપસમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય, અને જે શાંતને ચંચળ થવું હોય તેને તો અવસ્થાને પામે તો ચંચળ હોય તે સ્થાન તે શાંત થાય, અને જે શાંતને ચંચળ થવું હોય તેને તો ભગવાન અને ભગવાનના ભક્તનું મહાત્મય જાણવું, ને મહાત્મય જાણે ત્યારે ભગવાનની નવ પ્રકારે ભક્તિ કરે છે, એથી ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે શ્રીમદ ભગવતાદિક જે 8 સત્શાસ્ત્ર તેમાંથી કોઈ ત્યાગ કરવા યોગ્ય છે કે સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, એ સર્વે ગ્રંથમાં પણ અનેક પ્રકારના પ્રકરણ છે, તે સર્વે પ્રકરણે કરીને ભગવાનને પામ્યા જે ભક્ત તેમના અંગ કયા છે માટે એ સર્વે ગ્રહણ કર્યા યોગ્ય છે. પણ સર્વે પ્રકરણમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેને ગ્રહણ કરવું અને બીજાનો ત્યાગ કરવો અને એમ જાણવું જે એ છે તો સાચું પણ એ બીજા ભક્તને અર્થે છે પણ મારે અર્થે નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ તમે સર્વે નાના છોકરા બેઠા છો તેમાંથી કોઈકને તો આ સર્વે સંત પ્રમાણ કરે છે અને કોઈકને તો નથી કરતા, અને સર્વેની અવસ્થા સરખી છે અને સંઘ પણ એક સરખો છે, અને ભોજન વસ્ત્ર ઉપાસના શાસ્ત્ર ઉપદેશ મંત્ર તે સર્વેને એક સરખા છે, તો પણ જે ન્યૂન અધિકપણું રહી ગયું તેનું શું કારણ છે? અને જે સંત છે તે તો સમદ્રષ્ટિવાળા છે અને નિરપેક્ષ છે અને ધર્મવાળા છે, તે તો જે જેવો હોય તેને તેમ કહે માટે એનો ઉત્તર કહો. પછી પોતે જ એનો ઉત્તર કર્યો છે, જેના સંત વખાણ કરે છે તેને જ શ્રદ્ધા છે માટે ધર્મ પાર્યાને વિશે તેનો વધારો છે, અને તેને સંતની સેવા કરવાને વિશે તથા ભગવાનની વાત સાંભળવાને વિશે પણ શ્રદ્ધા છે અને સંતનો વિશ્વાસ છે માટે એ વધી ગયો, અને જે આવા સમાગમમાં રહ્યો થકો વધ્યો નહીં તે શ્રદ્ધા રહિત છે એમ જાણવું. ઇતિ વચનામૃતમ 8 116 શ્રીકૃષ્ણાર્પણમ નમો અસ્તુ તે.